શ્રી દશલક્ષણની પર્વની પૂર્ણાહુતિ પછી રત્નત્રયની આરાધનાની આજે પૂર્ણાહુતિનો દિવસ છે. સમ્યક ચારિત્રની આરાધના કરી અને આજે પૂર્ણાહુતિ થાય છે. જીવનમાં આરાધનાનું આ એક ફળ હોવું જોઈએ. ચારિત્ર જેના 10 લક્ષણ લઈને આરાધના કરી એ ચારિત્રને પ્રાપ્ત મુનિરાજોનું પણ અત્યંત ભક્તિ ભાવનાપૂર્વક પૂજન સ્મરણ કર્યું અને એમની પૂજ્યતા શેના કારણે છે કે એમણે આવા ઉત્કૃષ્ટ રત્નત્રય ધારણ કર્યા છે. મોક્ષ માર્ગના સાધક તો ચોથે ગુણસ્થાનથી શરૂ થાય છે. એની ઉત્કૃષ્ટપણે જો આરાધના કરનાર જો કોઈ હોય, જેને આપણે ઉત્તમ અંતરાત્મા કહીએ, તો એ મુનિરાજ છે અને એમણે રત્નત્રય પ્રાપ્ત કર્યા છે. બહારના જડ રત્નો છોડી દીધા છે અને આ ચૈતન્ય રત્નને એમણે પ્રગટ કર્યા છે. એવા મુનિરાજનો સાથે આપણે મારે પણ એ માર્ગે ચાલવું છે એ ભાવનાથી એમને આવી ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ કેમ પ્રગટ થયા, એમણે એમની પ્રણતિમાં શું એવું પ્રગટ કર્યું કે એમને આવી દશા પ્રગટ થઈ કે એમણે રત્નત્રય પ્રગટ કર્યા. અને રત્નત્રયની જ્યાં પ્રગટતા થઈ ત્યાં ક્રોધાદિ કસાઈની આટલી મર્યાદા આવ્યા વગર રહેશે નહીં. અને આવી જો દશા પ્રગટ કરી તો એમના પ્રત્યે આપણે ભૂતકાળમાં ક્યારે પણ દોષ કર્યો હોય તો તેની આપણે ક્ષમા માગીએ છીએ. એમની નહીં, દેવશાસ્ત્ર ગુરુ અરે કોઈ પણ જીવને ભૂતકાળમાં કરી હોય તો તેના પ્રત્યે ક્ષમા આપનારનો ભાવ આપણને પ્રગટ થાય. એ હેતુથી આપણને કદાચ આ મજુકતું લાગતું હોય કે ન લાગતું હોય, આવી એક 13 દિવસમાં 3 પર્વની આરાધના છે. 10 લક્ષણમય ચારિત્ર ધર્મની આરાધના, રત્નત્રયની આરાધના અને એના ઉત્કૃષ્ટ ફળ રૂપે આપણા જીવનમાં આવો ભાવ આવે એ પણ એક દિવસના પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ. જૈન દર્શનની નિશ્ચયની તો કોઈ અપૂર્વતા છે જ, પણ એના જે વ્યવહાર જેને કહીએ એ ભૂમિકાના ભાવોમાં પણ એક અપૂર્વતા હોય છે. એક ખાલી ક્રિયાપ્રધાન એક અપર્વ નથી હોતા, એની પાછળ આપણી સાથે ભાવનાઓ જોડાયેલી છે. અને એ તો વિચારી લેવું, જેમાં કોઈ પ્રણતિ જોડાયેલી નથી એ જૈન દર્શનનું કાર્ય જ ન હોય. કારણ કે અંતે તો આ બધા પર્વો ઉજવીને પણ ક્યાં આપણો પ્રયોજન આપણે જોડાવવું છે, ક્યાં મારી પ્રણતિમાં શું ફરક પડે છે. મેં કાંઈ 400 તીર્થંકરોના પંચકલાણીના પર્વ ઉજવી લઈએ, અષ્ટાનિકાનું પર્વ ઉજવી લઈએ આપણે, અને આ સીધું ચારિત્રની પ્રણતિ સાથેનું અંતે પોતાની પ્રણતિમાં કમસે કમ એક પગલું મારા હિત તરફ હું ભરું છું કે નથી ભરતો, એ આખું એક પ્રયોજન રહેલું છે. જીવનમાં એક ડગલું ભર્યું છે તો બીજું પગલું ભરવાની હવે ભાવના જાગે. બાકી તો કાળ આવે છે, ચાલ્યા જાય છે, દિવસો વર્ષો બધા પૂરા થતા જાય છે, પણ પોતાની પોતાની પ્રણતિનો વિચાર કરીને એવું જવા જેવા છે. હવે આપણે પૂજ્ય ગુરુદેવશ્રી આજે કંઈક આમ લાગ્યું કે કઈ ગાથા શરૂ થઈ. 31માં આખી ટીકા પૂરી થઈ ગઈ નહીં તો નહીં, એક કાંઈક વિચાર આવ્યો કેવું ઘૂંટાયું. ઘૂંટાયું એટલે એક એક ખાલી અન્વાર્થ લઈને પણ એમાં એક કુંદકુંદ આચાર્યનો ખાલી એક શબ્દ, કયો એક શબ્દ, ઇન્દ્રિયોને. અમૃતચંદ્રાચાર્ય એમાંથી કેટલા કાઢ્યા, 3 શબ્દ. અને જીતીને, જીતીને એટલે શું, એને ભિન્નપણે જાણવા એ જ એનું જીતવું છે. અહીંયા જીતવું કહીને કોઈ દ્વેષભાવની નથી, જીતવું કહીને પોતાના સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થની વાત છે. એમાં આવે છે ને, આપણે આમ તો બોલીએ જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે, ફરીથી જીતિ ઇન્દ્રિય અને જ્ઞાન સ્વભાવ, ત્રણ શબ્દ. ઇન્દ્રિ હવે કોનું અવલંબન લઈને? જ્ઞાન સ્વભાવ, અને એને જીત્યું તો જ્ઞાન સ્વભાવ અતિન્દ્રિય હોવાથી ઇન્દ્રિયનું લક્ષ છૂટે છે, એનું નામ જીત્યું કહેવાય. શું છે? ત્રણ બહુ જ હૃદય જુદી જુદી, સ્વજ્ઞેય અને ઇન્દ્રિયો એટલે બધું, પરજ્ઞેય આમ કઈ પ્રકારે આખું વાત કરીને બધી, એ જેને જુદા જુદા શબ્દોથી એક તત્વ ઘૂંટાયું. આનાથી સરળ બીજું શું હોઈ શકે? કે તારે શું કરવું છે? જીતવું છે. કોને જીતવું છે? એટલે કે તારાથી ભિન્ન જાણવું છે. કોને? ઇન્દ્રિયોને. હવે ઇન્દ્રિયમાં ત્રણ લીધા, આગળ આવશે ટીકામાં દ્રવેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય. જો એક બહુ જ વિચારવા જેવું છે, સામાન્યપણે આપણે વિષય માનીએ એટલે ઇન્દ્રિયના પાપના નિમિત્તના વિષયો લેશું આપણે. શું છે? અરે આ સમયસર છે, આ ચણાનું યોગ નથી. ચણાનું યોગમાં આવશે તો જિનેન્દ્ર ભગવાનની પૂજા કરજે, અભિષેક કરજે, ગુરુની ઉપાસના કરજે, સ્વાધ્યાય કરશે. એ હતું, અહીંયા તો હવે ક્યાં પહોંચાડેલ છે આપણને આચાર્યદેવ? ઇન્દ્રિય અને ઇન્દ્રિયનું લક્ષમાં જે આવે છે, બધાથી ભિન્નપણે અતિન્દ્રિય તરફ લઈ જવું છે. આ એના માટેની વાત છે. તો જે અને સરસ શબ્દ એ ટીકા અમરચંદ્રાચાર્ય, કે શરીર પરિણામને પ્રાપ્ત દ્રવેન્દ્રિ. આ જે પાંચ ઇન્દ્રિય જે દેખાય છે આપણને, એ કોને પરિણામને પ્રાપ્ત છે? શરીર પરિણામને પ્રાપ્ત. પછી ભાવેન્દ્રિ એટલે શું? ગુરુદેવની સ્તુતિમાં પણ બોલીએ છીએ, રાગ દ્વેષ રુચે ન જમ પન વળે. તો એ આખું ભાવેન્દ્રિય એટલે શું? પોતપોતાના વિષયને ગ્રહણ કરનાર જે દ્રવેન્દ્રિ છે, તો એનો અર્થ એના નિમિત્તે જે ખંડ ખંડ જ્ઞાન થાય એનું નામ ભાવેન્દ્રિ. જે પાંચ દ્રવેન્દ્રિ છે એ કોને કોને વિષય કરે? આપણે લઈએ સ્પર્શેન્દ્રિય કોને વિષય ગ્રહણ કરે? શબ્દને, રંગને નહીં, તો કોને કરે? ખાલી સ્પર્શને, ટચને, ઠંડુ ગરમ હલકું ભારે. રસેન્દ્રિ એના રસના જ વિષયને. સાથે પૂતગલમાં પાંચેય વિષય છે અને ખાલી પકડશે એકને છે. તો એના નિમિત્તે જો ઇન્દ્રિય જે દ્રવેન્દ્રિ છે એના ભાઈમાં, તો એના નિમિત્તે થતું જ્ઞાન પણ કેવું હશે? ખંડખંડ હશે. અને એ જ ખંડખંડ જ્ઞાનનું નામ શું કીધું? ભાવેન્દ્રિ. કોઈને એમ થાય, જેવી રીતે ક્યાંય પણ આ અભ્યાસમાં બે વાત ધ્યાન રાખવી, દ્રવ્ય શબ્દ આવશે અને ભાવ. તો દ્રવ્ય હશે એ પૂતગલ સંબંધી હશે, અને ભાવ હશે એ જીવના પરિણામ હશે. જેવી રીતે આપણે આવે છે, દ્રવ્ય આશ્રવ ભાવ આશ્રવ, દ્રવ્ય બંધ ભાવ બંધ, દ્રવ્ય સંવર ભાવ સંવર. તો એમાં જે જે દ્રવ્ય શબ્દ આવે એ કોના સંબંધે છે? એ પૂતગલ સંબંધેના છે. અને જે કાંઈ ભાવ આવે કોના સંબંધી હોય છે? જીવ. એમાં અહીંયા દ્રવેન્દ્રિય કીધું એટલે કોની વાત આવી? પૂતગલ સંબંધી. અને જ્યાં ભાવેન્દ્રિય આવી તો શું લેવું? દ્રવ્યના ઇન્દ્રિયના નિમિત્તે થયેલું જે ખંડખંડ જ્ઞાન છે એનું નામ શું કહેવાય છે? ભાવેન્દ્રિય. હવે વિચારવું, એ ભાવેન્દ્રિય એ મારું સ્વરૂપ છે કે નહીં? ભાવેન્દ્રિય ખંડખંડ જ્ઞાન છે ને, જ્ઞાન તો મારો સ્વભાવ છે ને, તો આ ખંડખંડ જ્ઞાન છે કે નહીં? હું અખંડ જ્ઞાયક સ્વભાવી છું. અખંડ વિષયને હું ખંડ કરું એ મારો સ્વભાવ ન હોય. વિષય ત્યાં કેવો છે? સ્પર્શ રસ ગંધ વર્ણ બધું છે, અને એમાંથી એકને હું ખંડ પાડું એ મારો અખંડ જ્ઞેય છે. તો અખંડ જ્ઞેયને અખંડ રૂપે જાણવું એ મારો જ્ઞાન સ્વભાવ છે. તો એ રીતે, અને એના માટે શબ્દ આવશે અખંડ જ્ઞાન, ખંડખંડને જણાવનારી, એને અખંડ આત્માના આશ્રય. એક એક બહુ સરસ જુદા જુદા શબ્દો. ઓલી દ્રવેન્દ્રિય બારમાં સ્થૂળ છે, અને આ અંતરંગ આત્માને. ઓલું ખંડખંડ જ્ઞાન ટુકડાવાળું એક એક ખંડખંડ કરે છે, અને અખંડ આત્માના આશ્રયે જે પ્રગટ થાય અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એ મારો જ્ઞાન સ્વભાવ. તો ફરી જીતી પછી ઇન્દ્રિય, અને ઇન્દ્રિયમાં એક ફરીથી ગુરુદેવ સરસ ન્યાય આપે છે. કોઈને એમ થાય આમાં ત્રણેય કેમ લીધા, દ્રવેન્દ્રિય, એના નિમિત્ત થતું ભાવેન્દ્રિય અને એના વિષયો, અને વિષય લેતા કોણ આવ્યું, આખું જગત, આખું જગત લઈ લેવાનું. એમાં પછી બીજું કોઈ, તો ગુરુદેવ શ્રી કે એક જણે તો એવું લખ્યું, દુઃખ થાય એટલા માટે, બીજું તો કાંઈ નહીં, કે અમૃત ચંદ્રાચાર્યે આવા અર્થો કરીને તો ઉલટાનું દુરુ એટલે મુશ્કેલ કરી નાખ્યું. ઓલું બહુ સિમ્પલ હતું, કુંદકુન આચાર દે કીધું, દ્રવેન્દ્ર જીતવી તો અમારે તો સારું, મોઢે બંધ કરી દેશું, કાને સાંભળવું ત્રણ છે ને બધા, એવું બંધ કરી લીધું છે, એ અમારું ઇન્દ્રિયોને જીતવું થયું. અરે ભાઈ, લૌકિકતામાં સમયસાર લેતો નહીં, તો લૌકિકની જે કથન પદ્ધતિ છે ને એ સમયસાર નથી. એ સમયસાર કોઈ અદ્ભુત ગ્રંથાદિરાજ કહીએ ને આપણે, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્મ, એક અદ્ભુતતા. એ ગુરુદેવ આજ આમ ગુરુદેવ ખબર છે ક્યાં વારંવાર શબ્દો, કેવી શૈલી, કેવી કથન પદ્ધતિ. નામ ગુરુદેવને જાણે એમ થતું કે આમાંથી કંઈ વ્યક્ત કરવા માટેના શબ્દો નહોતા મળતા, અને એમાંથી બહાર નહોતું નીકળવું, એમાં ને એમાં તત્વ ઘૂંટાવીને આખું. તો એક સરસ ન્યાય કે જ્યારે આત્માને જ્ઞાન સ્વભાવ વડે આત્માને જ્યાં જાણે છે ત્યારે કયો ઇન્દ્રિય વિષય હાથમાં આવે છે, કઈ ઇન્દ્રિયનું જોડાણ થાય છે, કઈ ઇન્દ્રિય વિષય હાથમાં આવે છે, અને જો પછી ઇન્દ્રિય કે ઇન્દ્રિય વિષય નથી, ખંડ ખંડ જ્ઞાન નથી, તો એનો અર્થ થયો કે એને જીતવામાં ત્રણેય આવી ગયા. અતિન્દ્રિય જ્ઞાયક આત્મા તરફ જો ગયું તો જે કાંઈ ઇન્દ્રિયને ઇન્દ્રિય સંબંધીના બધા જ વિષયો, જેવી રીતે રાગથી ભેદજ્ઞાન થાય તો શું થાય, રાગના વિષયોમાં એકાકાર રહે, રાગથી શેનું કર્યું આપણે ભેદજ્ઞાન, તો રાગના વિષયોથી શું થશે, આવી જ જેવું એમાં ઇન્ક્લુડ છે, ઇમ્પ્લાઇડ છે એની અંદર. રાગથી ભેદજ્ઞાન થાય તો રાગના વિષયોથી પણ થાય, એમ જો ઇન્દ્રિયોથી તો ઇન્દ્રિયોના વિષયો અને એના નિમિત્તે થતું ખંડ ખંડ જ્ઞાન એ બધાથી ભિન્નતા, તો જીતી ઇન્દ્રિયો પણ સાધન શું જોશે, જ્ઞાન સ્વભાવે. એક અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવનું અવલંબન લઈશ તો કોઈ પણ ઇન્દ્રિયના વિષયો અને એના નિમિત્તનું ખંડ ખંડ જ્ઞાન બધાથી ભિન્નતા થયા વગર. આનો જયસેનાચાર્ય એક સરસ અર્થ કર્યો છે, અધિક જાણે. અહીંયા અમૃતચંદ્રાચાર્ય અધિક એટલે શું, એનાથી ભિન્નતાનો અર્થ છે, અધિક એટલે જુદો, આમ કે ને એનાથી જુદો, આનાથી વધારે, અધિક જુદો. જયસેનાચાર્ય દેવે શું અર્થ લીધો, અધિક એટલે જુદો તો લીધો જ, પણ સાથે લીધું શું, એમ ન સમજ્યું કે એનાથી જુદો થયો એટલે મારામાં શું આવ્યું, કંઈક જુદો કર્યું ને, જુદું ખંડ પાડ્યો એટલે મારામાં એક ટુકડો આવ્યો, અને ઓલો એક ટુકડો ખંડ જ્ઞાનમાં ગયો, કે એમ નહીં, એનાથી જુદો પણ હું પરિપૂર્ણ. મારું અતિન્દ્રિય જ્ઞાન ખંડથી જુદું પડ્યું એટલે અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થયું કેવું છે, એ પૂર્ણ છે, એવી રીતે પૂર્ણ તત્વના અવલંબે પ્રગટ થયું છે. જુદું પડ્યું એટલે કોઈ બે આખું હતું ને ટુકડા પડ્યા છે એવું નથી, અધિક એટલે જુદો અને પૂર્ણ, એવા બે અર્થ લઈને જયસેનાચાર્યે લીધું. તો જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે, પછી ઇન્દ્રિયોને જીત્યું પછી જાણવા લક્ષ્ય ક્યાં ગયો, ઉપયોગ ક્યાં ગયો, અધિક જાણે આત્માને. ઇન્દ્રિયો તરફનું વલણ છૂટે છે, એ તરફનું લક્ષ્ય છૂટે છે, તો જ્ઞાન સ્વભાવના અવલંબે ઉપયોગ ક્યાં જશે, પરણતી કઈ તરફ ઢળશે, ઉપયોગ સ્વરૂપ આત્મા તરફ ઢેળા વગર રહેશે નહીં. આગળ મોક્ષ અધિકારમાં આવશે. 294 ગાથામાં શું આપણને કીધું, 294 ગાથામાં કે આત્મા અને બંધને બેને જુદા કરવા, તો જુદા કરવા જેમાં અહીંયા જીતવાની વાત આવી ને એમને મોક્ષ અધિકાર ચાલે, અને મોક્ષને સામે કોની વાત આવશે, બંધને. એક થોડોક જો વિચાર કરશો ને, જુદા જુદા અધિકારમાં ભેદજ્ઞાનની બધાની જ વાત ધારાયક છે, પણ શબ્દો જુદા જુદા આવશે. જેમ કર્તા કર્મ અધિકાર આવશે તો શેમાં આવશે, શું આવશે, કે તું વિભાવ ભાવનું કરતા કર્મ પણ છોડ. પડદ્રવનું તો છે જ નહીં, માનતો તો એ છોડી દેજે. પણ એ જ્યાં હવે આ સંવર અધિકાર આવશે ત્યાં શેની વાત આવશે? તું આશ્રવથી ભેદનાન કરજે. ક્રોધાદિ આશ્રવ છે ને એમાં ઉપયોગમાં, ઉપયોગ ઉપયોગ નહીં ક્રોધાદિમાં. શે શબ્દ ક્રોધાદિ? તો એમાં કોણ લેશે? આશ્રવ. પછી અહીંયા મોક્ષ અધિકાર આવશે તેમાં શેનાથી વાત લખે? બંધથી ભિન્નતાની. વિષય તો જુદા જ, પણ એક સામ સામેના વિરોધી લીધા છે. આશ્રવ અને સંવર વિરોધી છે, તો બંધ અને મોક્ષ વિરોધ. તો ફરીથી મોક્ષ અધિકારમાં બંધ અને આત્માને જુદા પાડવાનું. તો સાધન શું છે? તો કે પ્રજ્ઞા છીણી છે, અને એને સાવધાન થઈને પટકવાથી બે જુદા પડી જાય. એના પછીની ગાથા આવી આચાર્ય આપે અમને બેને જુદા કરવાની વાત તો કરી, પણ જુદા કર્યા પછી શું કરવું? કે આત્માને ગ્રહણ કરવો તો પાછો પ્રશ્ન. તો એનું સાધન શું? કે જે જુદા પડવાનું સાધન છે એ જ ગ્રહણ કરવાનું. અને એક વિચારવું કે જુદા પડવાનું પ્રયોજન શું હતું? જેને જુદો કરવો તો એ ગ્રહણ કરવો તો, કે એનેથી જુદો જે ઉપયોગ ઉપાધિ રૂપ જે છે, જે સુખ સ્વરૂપ છે, એનું તારે ગ્રહણ કર. એમ અહીંયા આખો ઇન્દ્રિયોને જીતીને શું કરવું તું? શું કરવું તું? આત્માને ગ્રહણ કરવો છે. તો જુદા પાડવા માટે તું જ્ઞાન સ્વભાવનો એ અવલંબન લેજે. ભાવ અને ભાવવાન, ભાવ ગ્રહણ કરજે, ભાવ તને સાધન તરીકે લેજે, અંદર ભાવવાનનો તને અનુભવ થઈ જશે. જ્ઞાન સ્વભાવ ભાવ એ શું કર્યું આપણને? સાધન. અને એ જો જ્ઞાન સાધન આત્મા લીધું તો ભાવવાન એવા આત્માની તને પ્રાપ્તિ થશે. નહીંતર અનાદિકાળથી શું કર્યું છે? શું આવ્યું તું? અહીંયા 31 ગાથામાં શું છે? કેવળી ભગવાનની નિશ્ચય સ્તુતિ, અને એમાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષ હતો ને શબ્દ. એમાં આગળ જ્ઞેય અને જ્ઞાયકનું આપણે શું કર્યું છે? ખીચડો 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 ખબર કે નહીં પડે? ખીચડી તો ખબર છે ને, એવી રીતે અહીંયા ખીચડો ખીચડશે ન હોય, ખીચડો છે ન હોય, એને શું કહે? હજી નહીં જ કાંઈ. ધાનનો ખીચડો, ધાનનો ખીચડો નથી સાંભળ્યું? ધાનનો ખીચડો હોય છે ને અહીંયા, એ છે ધાનનો ખીચડો તું ખાજે, કાંકરા નાખીને નહીં ખાતો. અનાદિનું શું કર્યું છે? ઇન્દ્રિય ને ઇન્દ્રિયના વિષય ને અતિન્દ્રિય આત્માને ભેળસેળ તે કર્યો છે, કાંકરા જેવું કર્યું છે. હવે શેનો કરજે તું? ધાનનો ખીચડો. 5 ધાન ભેગા કરીને કરે છે ને, તો એવો તું આત્માની કે જ્ઞેય જ્ઞાયકની ભિન્નતા. અને એમાં ફરીથી સ્વજ્ઞય એટલે કોણ? અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા. અને પરજ્ઞય એટલે કોણ? જેનાથી ભિન્નતા કરવી છે એ ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો અને નિમિત્તે થતું એ જે ખણખણ જ્ઞાન છે. અરે જીવનમાં કોઈ પણ પરલક્ષી ભાવથી ભિન્નતાનો ભાવ આ જે મોક્ષ માર્ગ છે. કોઈ પણ પરલક્ષી ભાવથી ભિન્નતા આ એનું નામ જ જૈન દર્શન કહે છે મોક્ષનો માર્ગ છે. પૂર્ણપણે અંતર્મુખ થવાનો માર્ગ એ જૈન દર્શન છે. પણ અનાદિકાળથી એ બહિર્મુક્તાના ભાવમાં ક્યાંક ને ક્યાંક હિત બુદ્ધિ સુખ બુદ્ધિ એ રુચિ રહી ગઈ હોવાથી ભણતી ક્યારે પણ વિભાવેથી સ્તંભી સ્વરૂપ ભણી ક્યારે આવતી નથી. બહુ જ ગુરુદેવ સુંદર રીતે પણ ક્યારેક વિચાર આવે છે. આમ ગુરુદેવસિંહને 17મી વાર હતું ને આ પ્રવચન, આટલી વાર સાંભળ્યા પછી એમ નહીં થતું કે આ તો બધું ઘણી વાર કહેવાય ગયું છે, બધું તમે આગળનું ન સમજાણું પાછલું વાંચી લેજો 16મી વાર સુધીના. ફરી ફરીને ફરી ફરીને 17મી વારના જાહેર પ્રવચનમાં પણ ગુરુદેવજો આટલા રસથી રસથી એ જો તત્વ ઘૂંટાવતા હોય, અરે પામેલા તત્વને ઘૂંટે તો નહીં પામેલાને તો પૂછવું જ ન જોઈએ. કેમ વારંવાર આવે છે? શું આવે છે? અરે તત્વ ઘૂંટવા માટેનું હોય છે. જેને જેનો રસ એ હંમેશા રસપાન કરવું. શબ્દ પાન ખાલી કરીને છૂટી જઈએ છીએ આપણે. જેને જેની રુચિ લાગી એને શું કરવાનું હોય છે? કથાનું રસપાન કરજે, શબ્દ ખાલી ગ્રહણ એ નહીં કરતો. ચાલો આપણે થોડુંક 14મી ગાથા કમસે કમ પૂરી કરી લેશું. પહેલો બોલ તો આપણે કર્યો હતો, પહેલો બોલ કયો લીધો હતો આપણે? અબદ્ધ સ્પષ્ટ, એટલે એ પરદ્રવ્યથી ભિન્નતાની વાત હતી. હવે બીજો બોલ, પાનું 38 પાનું છે ને, એનો બીજો પેરેગ્રાફ, 38 પેજ બીજો, વળી બીજો પેરેગ્રાફ આવી ગયો. વળી, વળી એટલે શું? વળી એટલે ઓલું બેન્ડ થાય એનું વળી એવું કે ને, એવું નહીં તો શું? વળી એટલે શું? હજી કંઈક પ્લસ પ્લસ, હજી કંઈક બીજી વાત છે. ચલો તો બીજી કઈ વાત છે? હવે માટીનો આપે છે કુંભારને, ત્યાં જાવું આપણે, અહીંયા તો ભલે ન મળે, ક્યારેક ત્યાં જવું, ત્યાં તમને શું દેખાશે? માટીને કુંભારને ઘેર શું દેખાશે? શું દેખાશે? વાસણો જુદા જુદા દેખાશે ને બધા, માટીના, કાંઈ વાંધો નહીં, માટીના વાસણો જુદા જુદા દેખાશે ને. આમાંય નામ આપ્યા થોડા, કમંડર, ઘડો, જારી, રામપાત્ર આદિ. ફરીથી ત્યાં શું દેખાશે? માટીના જુદા જુદા વાસણ, કતાર રમકડા પણ લઈએ, બરાબર ને? પાકું ને, કોઈ દી જ્ઞાન નથી એટલે જવાબ. અચ્છા, આપણને આ દેખાશે, કુંભારને શું દેખાશે? આ બધું શું? આપણને આવું દેખાય અને કુંભારને ખાલી માટી દેખાય, વસ્તુ તો શું એકની એક છે, તો આપણને કેમ જુદું જુદું દેખાય છે અને એને શું દેખાય છે? બસ આટલો ફરક આચાર્ય આપણને શીખડાવે છે. તને ભેદભાવમાં કેમ આટલો રસ પડે છે? તને ત્યાં એકાકારપણું બધું જ, બધામાં જ માટીપણું કેમ ન દેખાતું? અલ્ટિમેટ આપણે એને શું કહીએ છીએ? માટીના કહીએ છીએ ને, તો માટીપણું કેમ દેખાતું નથી? એ આકાર બનો એમનો પણ મૂળ આધાર કોણ છે? માટી છે. માટીના રમકડા કહીએ છીએ તો એમાં મૂળ માટી છે, તો માટીનું અનન્યપણું, તેની તે માટી, તેની તે હશે કે જુદી જુદી હશે? જુદી જુદી હશે ને. ના ના, કેમ? જુદા જુદા રમકડા છે તો જુદી જુદી માટી નહીં હોય. એને છે ને, એને 10 રમકડા બનાવવા હતા અને એટલા માટે એને 10 ડબ્બાની અંદર માટી રાખી, એક એક માટી જુદી લે. જુદા જુદા રમકડા છે તો જુદી જુદી માટી જોવે ને. ના ના, એવું કાંઈ નહીં. ફરીથી, જુદી જુદી વસ્તુ બનાવી છે તો માટી પણ કેવી જોશે? બસ આવી રીતે આપણે વિચારવું છે. કોઈ પણ ગતિ મળે છે, જુદા જુદા આકાર મળે છે, હું કેવો છું તેનો તેજ છું. એમાં જો શબ્દ શું એમાં આપે છે? આત્મા કેવો છે? બીજો બોલ કયો છે? અનન્ય શબ્દ છે ને, અનન્ય, અનન્ય એનો શું સંધિ છૂટી પાડે? અન વત્તા અન્ય, અન્ય એટલે જુદો જુદો જુદો. આપણે જુદા જુદા આકાર જોઈએ એટલે જુદું જુદું દેખાય છે આપણને, પણ એક માટીપણું જો જોશું તો શું થશે? તેનું તેપણું, અનન્ય, જુદું જુદું નહીં, એકપણું જ. આનું બીજો શબ્દ શું આવે પ્રવચન સારમાં? તેનું તે હોય, એનું નામ શું કહેવાય? જુદું જુદું હોય એનું નામ શું કહેવાય? ખાલી શબ્દો માટેનું અન્વય અને વ્યતિરેક. કેવા શબ્દો આવે? અન્વય, જેમ ઉત્પાદવય થયા કરે પણ દ્રવ્ય કેવો છે? તેનો તે, અન્વય, તેનો તે, તેનો તે, તેનો રે. ઉત્પાદવય તો કેવા રહે છે? વ્યતિરેક, જુદા જુદા થયા. એમ આત્માને આપણે કેવી રીતે ઓળખો છે? જુદી જુદી ગતિ લક્ષમાં લઈને આત્માને જુદો જુદો જોયો. અત્યારના હું કેવો છું? મનુષ્ય છું. આ પર્યાય પૂરી થશે તો ક્યાં જશું? ખબર નથી ક્યાં જશું, બરાબર છે ને? નથી ખબર જ નથી ને. ના, આપણને જ, આપણે આપણી જ વાત નથી ખબર ને, કારણ કે મેં કેવા ભાવ કર્યા છે મને ખબર નથી. મેં કેવા ભાવ કર્યા છે એ મને ખબર છે, અને ખબર છે તો અનુમાન ન થઈ શકે હું નિશ્ચિતપણે અહીંયા જવાનો છું. અરે કમસે કમ પણ આવો યોગ મળ્યા પછી મેં એવા ભાવ કર્યા નથી કે જેથી મને દેવશાસ્ત્ર ગુરુનો વિયોગ થાય એવી દશામાં હોય જાય. જે કે મેં અહીંયા તત્વ ખાલી એક લેવા ખાતર, કહેવા ખાતર, શબ્દો ખાતર નથી લીધું, જે અહીંયા યોગમાં બન્યો છે ત્યાં એવું તત્વનું ઘૂંટણ કર્યું છે કે મારા સંસ્કાર તો મને સાધન અનુસંધાન કરવામાં કામ કરશે, પણ તે વખતે થયેલો સુભરાગ એ મને દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં જ લઈ જશે. તો જીવનમાં અહીંથી જ્યાં પણ જાય ત્યાં શું છે મારી, હું તેનો તે આત્મા રહેવાનો. આગળ સાધના કરીને હું ક્યાં પહોંચવાનો છું, ક્યાં પહોંચવાનો છું, પૂર્ણતામાં ક્યાં પહોંચવાનો છે? સાદી અનંતકાળ હું સિદ્ધાલયમાં જવાનો તો પણ હું તેનો તે રહેવાનો. હવે મારે અભેદ તત્વમાં હવે ગતિના ભેદને જ જોવા મારે. આ કોનો વિષય દેખાડો છે અહીંયા આપણને? શુદ્ધ નયનો વિષય. શુદ્ધ નયનો વિષય અલગ અલગ ગતિવાળો છે કે એકરૂપ અન્વય અન્વય તેનો તે અનન્ય તત્વ છે. તો હવે કુંભારની દ્રષ્ટિથી જોવું છે કે અહીંયા તો હું માટી 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 જોઉં છું, રમકડાના જુદા જુદા આકાર હું જોતો નથી. અને એ આકાર એને જૈન દર્શન કઈ પર્યાય કહે છે? વ્યંજન પર્યાય. અને બાકીના બધા ગુણોની પર્યાય હોય તેનું નામ અર્થ પર્યાય. વ્યંજન બીજી ભાષામાં કહીએ પ્રદેશ સત્વ ગુણની પર્યાય તેનું નામ શું કહેવાય છે? વ્યંજન. આવું એક કેમ જુદું પાડ્યું હશે? એક આટલી બધી પર્યાયમાંથી આ એક જુદી શું કામ પાડી હશે? ક્યારે પણ વેદનમાં આકારની મુખ્યતા ન હોય. વેદન કરવું છે એ પેંડો કેવો ભાવે, સ્ક્વેર કે ગોળ, બધા જુદા જુદા ઘણા આકારના આવતા હોય ને, કાજુની કતરી હોય આ તે બધું, કેવી રીતે કેવા આકારની ભાવે, કેવા આકારની ભાવે? ના ના, થોડી સારી લાગે, ઓલું બરોબર વ્યવસ્થિત ઓલું કરીને લાવે. તો આજ આજ ભ્રમણા છે આપણી. વેદનમાં સ્વાદ હોય છે, આકાર ન હોય. તો અહીંયા આકાર આપણને ભૂલાવે છે. તો ફરીથી વાંચી લઈએ. જેમ જેમ માટીનો, જો માટી કોમન છે શબ્દ, કોને માટે હવે લાગુ પડશે? કમંડળ હો. જો આચાર્ય દેવ છે યાદ કરાવે છે, કમંડળ યાદ કરાવે. કેમ યાદ કરાવ્યું કમંડળ? અરે મુનિરાજ કે અમારી પાસે તો છે, તારે જીવનમાં કલ્યાણ કરવું હશે તો આ માર્ગે જવું પડશે. પછી સંસારના ઘડો જારી રામ પાત્ર, એ વાસણ કહેવાય, એક રામ પાત્ર તુંબડી છે અને રામ પાત્ર કે એક ગુરુદેશનું દ્રષ્ટાંત કહેતા હોય. આદિ પર્યાયોથી અનુભવ કરતા, એટલે જુદો જુદો આકાર જોશો આપણી દ્રષ્ટિમાં તો એ છે ખરું, તો પણ એટલું ન જ જોવા જેવું, કંઈક બીજું જોવા જેવું. સર્વત્ર, સર્વતઃ, સર્વતઃ, સર્વતઃ એટલે બધા જ પ્રકારો. એ સર્વત અસ્ખલિત, સર્વત્ર સર્વતઃ સર્વ પ્રકારે અસ્ખલિત. અસ્ખલિત એટલે એમાં ક્યાંય પણ ભેદરૂપ ખંડરૂપ હું થતો ન. સ્ખલ નાખે ને ઓલું બધી શું કહે, ભેખડ થાય છે ને, સ્ખલ ના થાય છે ને, ભૂતખલન ભૂતખલન થાય છે ને, એમ અહીંયા હું કોઈ પણ ગતિમાં જાઉં તો ક્યાંય પણ મારી સ્ખલના નથી થતી, મારા ટુકડા થતા નથી, હું તેવો ને તેવો રહું છું. સર્વતઃ સંપૂર્ણપણે અસ્ખલિત. મારા પ્રદેશો કીડીમાં ગયો તો ઓછા થતા નથી, હાથીમાં ગયો તો મારા કોઈ વધતા નથી. આ એ રીતે કહે. સામાન્યપણે આપણને એમ લાગે કીડીમાં મારા પ્રદેશો શું થાય, ઓછા થાય, હાથીમાં જાવ તો એવું નથી. સર્વત અસ્ખલિત એટલે સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતો. અહીંયા વ્યંજન પર્યાયથી ક્યાંય નહીં થતો. એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ. હવે આકાર ભૂલી જવા, શેની ઉપર નજર કરવી છે? એક સ્વભાવ, એક રૂપ માટી, અન્વય માટી, એની ઉપર જો નજર કરશું તો તે અન્યપણું, અલગ અલગ આકાર એ અવતાર છે. એવી રીતે આત્માનો નારક આદિ પર્યાયોથી. નરક શું છે અને નારક શું છે, કંઈક ફરક તો હશે ને? એક વનંદ સાહેબ, નરક અને નારક, નરક એ શું છે? ઉપજવાનું સ્થાન છે. અને જે એમાં ઉપજે એનું નામ નારક અથવા નારકી. એને શું કહે? જે ઉપજવાનું સ્થાન એ શું છે? નરક છે. અને ખરેખર ગતિ ક્યાં છે? નરક ગતિ ક્યાં છે? નરક ગતિ જીવની પર્યાયમાં છે. ઓલું ક્ષેત્ર છે આ પર્યાય છે, અને એ પ્રાપ્ત આત્મા એનું નામ નારકી છે. તો એ નારક આદિ પર્યાયોથી એને અનુભવ એટલે જોતા પર્યાયનું અન્યપણું છે. અન્ય અન્ય ગતિમાં અન્ય અન્ય પર્યાયથી જોઈએ તો છે, તો પણ આવે છે, ઉપર પણ આવ્યું હતું, તો પણ સર્વતઃ અસ્ખલિત, સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં, હું આત્મા તેનો તે જ રહું છું, એમાં કાંઈ ફરક પડતો નથી. બહારનું ક્ષેત્ર નાનું લાગે, મોટું લાગે, આકાર નાનો મોટો લાગે, પણ હું કેવો છું? અને એટલા માટે 147 શક્તિમાં એક જ શક્તિ આવે છે, કીડી હો કે હાથી, મારા પ્રદેશોમાં વધઘટ નથી. નિયત પ્રદેશત્વ, શબ્દ શું વાપરો છે? નિયત. નિયત એટલે આમાંય બોલ આવશે, હવે ત્રીજો બોલ, નિશ્ચિત ચોક્કસ, મારા જે લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશ છે એમાં ક્યારે પણ તો અઘરું લઘુ તો કાંઈક વધઘટ થાય છે ને કાંઈ? હજી ત્રીજો બોલ આવશે, એ શેનું થાય છે? આઈ પર્યાયમાં પ્રદેશો ઓછા વધતા થાય, પ્રદેશોમાં આકાર કે એ અવિભાગ પ્રતિછેદોનું છે. અહીંયા પ્રદેશોનું વધઘટ નથી, સંકોચ વિસ્તાર છે પણ વધઘટ નથી. તો આ રીતે બીજો બોલ શેનો આવ્યો? વ્યંજન પર્યાયથી રહિત હું શુદ્ધ નયનો વિષયભૂત એવો શુદ્ધ આત્મા છું. અને એ વ્યંજન પર્યાય ચાહે સો, અહીંયા તો કોની લીધી છે? અશુદ્ધ વ્યંજન પર્યાય ચાર ગતિની, બાકી સિદ્ધની જો લઈએ તો એ સ્વભાવ વ્યંજન પર્યાય, એનાથી પણ રહીત, કોઈ પણ વ્યંજન પર્યાયથી રહીત આની વાત કરી. હવે ત્રીજા બોલ ઉપર આવીએ. નવો દ્રષ્ટાંત ફરીથી, જેમ સમુદ્રનો કોમા છે ને, જો આમ કહીને શું કહેવું છે કોમા મૂકીને? કે આ વૃદ્ધિ અને હાનિ બે પર્યાય કોની છે? સમુદ્રની. તો સમુદ્રનો વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતા, વૃદ્ધિ હાનિ એટલે શું? ભરતી ઓટ જોઈએ અથવા તો મોજા ઉછળતા એને સાંધ કોઈ પણ લઈ શકે, એની ભરતી ઓટ આવે ને, ભરતી આવે ને ત્યારે એમાં કોઈક પાણી બહુ નાખતા હશે એટલે ભરતી, ફરતી એટલે હાઈટ હાઈટ એ ને, અને ઓટ આવે એટલે એમાંથી કોઈ પાણી એકદમ પમ્પિંગ કરીને સકાલ ખેંચી લે નહીં, તો વૃદ્ધિ હાનિ એટલે છે કે નહીં? ભરતી ઓટ છે કે નહીં? તો કે છે છે. તમે કિનારે ઊભા રહેશો તો એ જ દેખાશે તમને, પણ એકવાર મધ દરિયે એક ડૂબકી મારીને પછી કહેજો તમને ભરતી દેખાણી કે ઓટ દેખાણી. કોઈ વાર નહીં, એકવાર કરી જવું જોવું. આપણે જો કે સ્વિમિંગ જૈન માટે તો પાપનો નિયમિત છે, તો એકવાર ક્યારેક જોઈ લેવું મધ દરિયે એ ડૂબકી મારવું તો શું દેખાશે, ભરતી દેખાશે કે ઓટ? તો ત્યાં બે સમુદ્ર હશે, એક કેવો? ભરતી ઓટવાળો સમુદ્ર હશે, અને એક નહીં. તો કેટલા સમુદ્ર છે? એક જ. એકમાં આવું બે હોય? આવું બે હોય નહીં. એક સમુદ્રમાં ભરતી ઓઢ પણ દેખાય અને સ્થિરપણું પણ દેખાય એવું હોય? હા હોય. આપણે પણ પર્યાયથી જોઈએ તો બાળક હતા અને યુવાન છીએ ને વ્રત થશું, પણ એઝ અ પર્સન કેવા છો? એક છે કે ત્રણ જુદા જુદા છે? નહીં, કોઈક બાળક હતું ને, હું તો અત્યારના યુવાન છું ને વ્રત તો વળી કોઈક થર્ડ આવશે નહીં. તો આ રીતે એક જ પદાર્થમાં એકપણું પણ છે અને અનેકપણું છે. તો અહીંયા પે છે કે આચાર્યદેવ કહે છે બે વાત છે, તારું પ્રયોજન સેનાથી સિદ્ધ થવાનું છે, આ એની વાત પછી સમયસારમાં આવશે. કે છે આવી ભરતી ઓટ આવે છે, પણ એ અવસ્થાથી જોતા છે, પણ જો હવે સમુદ્ર કેવો? નિત્ય સ્થિર એવા સમુદ્ર સ્વભાવની સમજ જોઈને, ઓલું પર્યાયમાં છે સ્વીકાર કર્યો, કિનારે ઊભા રહેશું તો બંને દેખાશે, પણ હવે ક્યાં પહોંચ્યા આપણે? ક્યાં પહોંચ્યા? સમુદ્રની મધ્યમાં પહોંચ્યા. કોણ નજરમાં આવ્યું? સ્વભાવ. તો કેવો દેખાણો? નિત્ય સ્થિર, એમાં કોઈ મૂજા પણ ન દેખાય, કાંઈ જ નહીં, ભરતી ઓટ કાંઈ જ નહીં, એમ એમ હું કેવો છું? કોઈ પણ પર્યાયમાં વધઘટ ભલે હાનિ વૃદ્ધિ જ્ઞાન વધે ઓછું થાય કસાય ઓછો વધ થાય, અવિભાગ પ્રતિછેદોનો કેટલા પ્રકાર બને, એક જ સમયમાં કેટલા બને? 12 પ્રકાર બને, 6 વૃદ્ધિના અને 6 હાનિના, અને એક એકમાં 6 કેવી રીતે? 3 શબ્દ લેવાના, સંખ્યાત, અસંખ્યાત અને આનંદ, અને એમાં ભાગ એટલે ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન એટલે ગુણ. તો એના ભાગ સંખ્યાત, અસંખ્યાત ભાગ, સંખ્યાત ભાગ, અસંખ્ય ભાગ, અનંત ભાગ. હવે એનાથી આગળ સંખ્યાત ગુણ, અસંખ્ય ગુણ અને અનંત ગુણ. સૌથી હાઈસ્ટ જેને એ રીતે વિચાર કરીએ તો શું થાય? સૌથી બોટમમાં કોણ આવે? અનંતમો ભાગ અને હાયેસ્ટમાં અનંત ગુણ. અનંતમો ભાગ તો બહુ જ કહેવાય ને, 100નો 5મો ભાગ તો સંખ્યાત એટલે તો વિષય પાંચ. આ તો અનંતમો ભાગ લોએસ્ટ અને હાયેસ્ટમાં. તો એ પ્રકારે વૃદ્ધિમાં લેવાય અને હાનિ. આવું છે, પર્યાયમાં છે, કોઈની તાકાત નથી અહીંયા સુધી જૈન દર્શન સિવાય પહોંચીએ. તો એ રીતે અહીંયા શબ્દ આગળ વાંચીએ તો એવી રીતે આત્માનો વૃદ્ધિ હાનિરૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા આત્માને પર્યાયથી જો જોઈએ. આ કઈ પર્યાય આવી? અર્થ પર્યાય. ઓલી કઈ હતી? વ્યંજન પર્યાય, આકારની. હવે કેવી છે? અર્થ. અર્થ પર્યાયથી જો આત્માને જોઈએ તો શું દેખાય છે? અનિયતપણું છે. અનિયત એટલે કંઈક વધતું દેખાય, હાનિ દેખાય. આપણે પણ તત્વ અભ્યાસ નહોતો તો ખબર નહોતી પડતી. હવે થોડું જ્ઞાન વધે છે, સમજાય છે. તો પર્યાયથી જો આત્માને જોશું તો અનિયતપણું છે. અહીંયા અનિયત એટલે આડુંઅડું ન લેવું. અહીંયા અનિયત એટલે શું લીધું છે? હાનિ વૃદ્ધિ, ષટગુણની હાનિ વૃદ્ધિ લેવી. અનિયત કોઈને જ લાગતું હોય તો આમાં લખ્યું છે અનિયત એટલે આડું અડું, તો વહેલું મોડું તો આગળ પાછળ તો થાય જ ને, થાય છે કે નહીં? ગમે એટલું હોય બધે અમેરિકા જેવામાં પણ આગળ પાછળ થાય છે કે નથી? બધું કેન્સલેશન થાય છે ને, બધું પ્લેન થાય છે કે નહીં? તો દુનિયામાં છે ને આ વહેલું મોડું થાય છે કે નહીં? અરે અધૂરા જ્ઞાની ને રાગી જીવને માટે વહેલું મોડું આગળ પાછળ હશે. એ ક્યારે પ્લેન આવવાનું હતું? કેવળ જ્ઞાન જેને થયું હતું ને અનંત કાળ પહેલાં એને ખબર હતી. તો એની અપેક્ષાએ શું વહેલું મોડું ક્યાં થયું? આપણે અધૂરા જ્ઞાનવાળા કહીએ છીએ કે વહેલું મોડું છે. તો એ પર્યાયથી જોતા એ વૃદ્ધિ હાનિ છે. તો પણ કહીને ફરીથી એક આચાર્ય ફરીથી શું ધ્યાન દોરવા દે? તું આટલામાં તારું અસ્તિત્વ નહીં પૂરું માની લેતો, હજી એનાથી એક મોટું મહાન, જેમ કે ને કે આને આટલી દુકાન છે, એ એક દુકાન નથી, એની તો હજી ઘણી છે બધી. એમ તું એકથી એને નહીં માની લેતો, એમ આચાર્ય કહે છે કે પર્યાય જેટલું તારું અસ્તિત્વ નહીં માની લેતો. જે આશ્રયભૂત મોટું જે મહાન અસ્તિત્વ છે એ તો બાકી છે. તો એ કેવું છે કે નિત્ય સ્થિર, જો નિશ્ચળ એવો ને એવો નિત્ય સ્થિર, મારામાં કોઈ પણ પર્યાયરૂપ વધઘટ થતી નથી એવા સ્વભાવની. બસ બે જુદા આવે છે. શું કે બે જુદા આવે છે? પર્યાયની સમીપ. અહીંયા શું આવે છે? સ્વભાવની. તો આપણે કોની સમીપ જવું છે? સંયોગની સમીપ જવું છે, પર્યાયની સમીપ જવું છે, હજી ચોથો બોલ આવશે ગુણભેદની સમીપ જવું છે. કેમ નહીં? કેમ નહીં? અરે એની સમીપતામાં તો અનાદિકાળથી પૈડો છે અને તેથી તો આકુરતા ભોગવું છે. હવે કોની સમીપતામાં જવું છે? સ્વભાવની સમીપતામાં જવું છે. તો આ રીતે પેલું પડદ્રવ્યથી બિન પડાયું, પછી અર્થ પર્યાય વ્યંજન પર્યાયથી બિન પડાયું, પછી અર્થ પર્યાયથી અને અર્થ પર્યાય બે લઈ લેવી, સ્વભાવ અને વિભાવ. હવે ચોથો બોલ શેનો છે? ગુણ ભેદ. ચલો આપણે લઈએ સોનું. સોનું કોને કહેવાય? થોડુંક આ તો દ્રશ્ય. ચાલ એક થોડો સ્થૂળ બીજો દ્રષ્ટાંત. બરફી કોને કહેવાય? મીઠ. હા, બરફી મીઠાઈ છે, પણ એમાં શું હોય? માવો હોય, પછી એમાં ખાંડ સાકર નાખ્યું હોય ને, અને બીજો મસાલો બદામનો પિસ્તાનો નાખ્યો હોય ને, બરાબર? એગ્રી? હવે એ ત્રણમાં ને હું ખાઉં, ત્રણ ટુકડા મૂકીને એકમાંથી માવો લઉં, પછી એમાં ખાંડ લઉં, અને તો મેં બરફી ખાધી કે ને? તમે હમણાં શું વ્યાખ્યા કરી બરફીની? શું વ્યાખ્યા કરી? તો ત્રણ તો હું લઉં છું. બરફીમાં ત્રણ છે, પણ એ ત્રણ ભેદમાં બરફી નથી. શું છે? બરફીની અંદર ત્રણ અભેદપણે છે, પણ ત્રણને જો ભેદ કરવા જાય તો તે બરફી નથી ખાધી. આટલો ફરક આપણે જોવાનો છે. ચલો દ્રષ્ટાંત વાંચું. સુવર્ણ કેવું લીધું? ચીકણાપણું, પીળાપણું, ભારેપણું. આ સોનું છે, એ કેવું હોય છે? વજનદાર હોય છે ને, એનો કલર કેવો હોય છે? યલો હોય છે. અને એટલા માટે જે કોઈ યલો દેખાય એ બધું સોનું. આટલું બધું તમે નક્કી કરો પછી હવે ના ફાળો તે કે ભાઈ એવા સોનામાં ક્યાંય કમ્પાર્ટમેન્ટ નથી કે આ સોનું ઉપર કેવું હોય? યલો હોય, નીચે ભારે હોય અને સાઈડમાં ચીખાશ. ચીખાશ એટલે ત્યારે જ એનું આખો ગઠ્ઠો બને છે ને એકબીજા. તો એ રીતે કે ત્રણથી સમજાવાય છે. બાકી સોનું તો કેવું છે? બધાનું એક અભેદપણું છે. એમ હું આત્મા કેવો છું કે જ્ઞાન દર્શન આદિ ગુણ ભેદથી સમજાવવામાં આવે છે. બાકી હું તો કેવો છું? અભેદ આત્મા છું. એક સરસ આના ઉપરથી આઈ થિંક 107 નંબરની ગાથા કે આગળ પાછળ પ્રવચન સારમાં છે. અરે જેનાથી પૃથક પ્રદેશત્વપણું છે એનાથી તો ભિન્ન કર, પણ જેમાં અતદ ભાવરૂપ અન્યત્વ છે એવા ભેદભાવથી તો પણ છૂટી જાય. પૃથક પ્રદેશવ એટલે કોણ આવી ગયા? પરદ્રવ્ય જુદા, એની તો તું ભેદનાની વાત નહીં, પણ એક જ આત્મામાં દ્રવ્ય તે ગુણ નથી ને ગુણ તે દ્રવ્ય નથી. બંનેનો નામ ભેદ છે, સંખ્યા ભેદ, ભલે ક્ષેત્ર એક છે, પણ દ્રવ્યનું નામ જીવ છે અને ગુણનું નામ જીવત્વ છે. તો જ્યાં અતદ ભાવરૂપ અને આચાર્ય આનું પ્રવચન ગુરુદેવ છે ને બહુ જ, આપણે તો હજી તો પૃથક પ્રદેશમાં પડ્યા છીએ એકત્વ. અહીંયા તો એક પદાર્થમાં જેને દ્રવ્ય તે પર્યાય નહીં, પર્યાય તે દ્રવ્ય નહીં એવા લક્ષણ ભેદ છે. અતદ ભાવરૂપ અન્યત્વ, ઓલું પૃથક પ્રદેશત્વ છે. તો અહીંયા ગુણભેદથી પણ ઓળંગ આવીને શું શબ્દ આપણને આપશે કે એ ગુણ ભેદ ઉપર લક્ષ્ય કરતા વિશેષપણ દેખાય. વિશેષ એટલે જુદું જુદું, તો પણ સર્વ વિશેષો વિલય થઈ ગયા. જ્યાં ભેદ જ દેખાતા નથી, સાતમી ગાથા એવા અભેદ સામાન્ય એકરૂપ આત્માની દ્રષ્ટિ કરવી. અને છેલ્લા બોલમાં અસંયુક્ત એટલે કે હું મોંથી સંયુક્ત નથી. અને મોંમાં સાથે ભોગતાપણાનો ભાવ કોણ લીધો? હરક શોખ, સુખ દુઃખ એટલે હરક શોખ, એ નીતિ પણ હું રહીત આત્મા. અને આ રીતે આચાર્ય દેવ કહે છે હવે ભિન્ન ભાવોને ભેદભાવોને તું ભૂલીને અભેદ એકરૂપ આત્માની અનુભૂતિ કરજે. અને એ જ વાત અમે આખા સમયસારમાં કહેવી છે. અને એ સુધનયનો વિષય, એનું નામ જ દૃષ્ટિનો વિષય, શ્રદ્ધાનો વિષય, અને તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને અહીંયા તો શુદ્ધાત્માની વાત આવી. આચાર્યદેવને થયું કે હવે જ્ઞાનની વાત લઈએ. થોડું ટાઈમ થયું પણ એક જ્ઞાનની વાત, તો જ્ઞાનનો વિષય શું બને? અબદ્ધ સ્પષ્ટ આત્મા, એ સાથે પણ જ્ઞાન, ઉપાદાન સાથે નિમિત્તનું, અભેદ સાથે ભેદનું કરે માટે ભાવશ્રુત જ્ઞાનમાં આખું જીન શાસન લીધું. અહીંયા દ્રષ્ટિના વિષય હોવાથી ખાલી શુદ્ધ નહીંનો વિષય ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ ભાવને લીધો, પણ જ્ઞાન છે એ વિશેષ જાણે છે. અને તેથી સાથે ઉપાદાન સાથે નિમિત્ત નિશ્ચય સાથે વ્યવહાર એ બધાનું વાત કરવા માટે એ જીન શાસન કીધું. બાકી એનું પણ મુખ્યપણે ઉપાધિરૂપ તો અબદ્ધ સ્પષ્ટ જ છે, પણ એની સાથે જ્ઞાનની વિશેષતા હોવાથી જીન શાસન કહીને બધી વાત એમાં.
અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી શોધ સ્વરૂપી, 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 અવિનાશી હું આત્મસ્વરૂપ.
આમ ભક્તોની સાધ્ય વિ સિદ્ધ દર્શન પ્રાપ્ત લોકાગરી બિરાજમાન વર્તમાન 24ના ઋષપાદી મહારણ 24થી નિન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમોસમાં શોભામાન કેવળ જ્ઞાન કલ્યાણ સ્વરૂપ સિમંદરાદિ અજિતવીર પર્યંત વિશ્વવિરમાનજી નિન્દ્ર ભગવાનનો જય હો. એક વર્ષની અખંડપણે મુનિદશાની આરાધના કરી જેઓએ વર્તમાન અવસરપીણી સમયે ધ્રુવધામની દક્ષિધૂણી દખાવી એવા અડગનાન મનના ધારક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. સ્યાદવાદ અનેકાત્મય સ્વરૂપ બતાવનારી નિત્યબોધક પરમાગમ સમય સારી સમસ્ત જીનવાણી મહાત્મનો જય હો. ભારત ક્ષેત્રમાં સદધર્મની વૃદ્ધિ કરનાર હાલતા ચાલતા શિક્ષમ ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવનો જય હો. અમ આંગણે પધારે રત્નત્રયના ધારક સમસ્ત મુનીશ્વર ભગવંતોનો જય હો. મુનિદશાનો યથાર્થ સ્વરૂપ સમજાવનાર લાખો કરોડો ભક્તોના તારણહાર પરમકારી શ્રી કહનગુરુ દેવનો જય હો. કહનગુરુ કેળાએ ધર્મરત્ન પ્રસન્નમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા પરમ કૃપાળુદેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઇસ કે લિયે જિન વાણી મા કો વંદના સત બાર હે. બોલો દ્વાજ સંગી પરમ મિત્રક શુદ્ધાતર ભવનાશક સમસ્ત જીનવાણી માતનો જય હો. હવે આપણે થોડીક વારમાં જ એજીએમનો પ્રારંભ કરશું અને દરેક ભૂમસુ ભાઈ બહેનોને ખાસ વિનંતી બહાર જઈ પોતે સિગ્નેચર કરી લે. હા બધા આવી જાઓ, ટ્રસ્ટી મંડળ બધા અહીંયા આવી જાઓ. મુમુક્ષુ બધા બેસી જાઓ. મુમુક્ષુ ભાઈ બહેનોની વિનંતી કે એજીએમની અંદર થોડોક સમય આપ બેસજો, બહુ લાંબો સમય આમાં નહીં લાગે. હા બેસો, આપણી જ મિટિંગ એવું લાગે છે. જે બહાર જાય છે તેઓ સિગ્નેચર કરી લે.